నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కుంకుందారి మంగళం నమః సమర్పాదాయ స్వామి భూత్యాచకాస్తి స్వభావాయ భవాయ
समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। आपणे 19मी गाथा पछी 21मो कळस कर्यो। 21मा कळसमां ए वात आवी કે એ પોતે ઉપદેશ પામીને અથવા પોતે સ્વયં કોઈપણ પ્રકારે જ્યારે એ ભેદ વિજ્ઞાન કરે છે, એટલે કે ભેદ જ્ઞાન કરે છે, તો ભેદ જ્ઞાનમાં એ શું કરે છે? તો કે રાગ અને જ્ઞાનને જુદા પાડે છે, અને રાગ અને જ્ઞાન જુદા પડે છે તો એને અનુભૂતિ થાય છે। એટલે જે ભેદ વિજ્ઞાન છે એને એ અનુભૂતિનું મૂળ કહેવામાં આવ્યું। એટલે એવી ભેદ વિજ્ઞાન દ્વારા જે અનુભૂતિ પામે છે એની વાત કરવામાં આવી કે એ અનુભૂતિ જેને થઈ છે એવા પુરુષને એના જ્ઞાનમાં, એના જ્ઞાનની પર્યાયમાં બીજા જ્ઞેયો દેખાય છે, તે છતાં એને વિકાર કરતા નથી। એ બીજા જ્ઞેયો એને વિકાર કરતા નથી। જે પુરુષો પોતે આ રીતે અનુભૂતિ કરે છે, એટલે અનુભૂતિ કરે છે એટલે એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થાય છે, અને એવું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થતાં એને બીજા ભાવો, એટલે બીજા અનંત ભાવો એના જ્ઞાનમાં એને જણાય, એટલે એનું જ્ઞાન એક નહીં આકારે થાય, તે છતાં એ કંઈ એને વિકાર ઉત્પન્ન કરતા નથી। એ ભાવો એ વિકાર ઉત્પન્ન કરતા નથી, કેમ કે એની દ્રષ્ટિ બરાબર યથાર્થ થઈ છે। એણે ભેદ જ્ઞાન કર્યું છે, રાગ અને આત્માને જુદા પાડ્યા છે, રાગ અને જ્ઞાનને જુદા પાડ્યા છે, એટલે એની દ્રષ્ટિ બરાબર થઈ છે, યથાર્થ થઈ છે। અને એવું થયા પછીથી પોતાને એવી પ્રતીતિ થઈ, ત્યાર પછીથી એવું થયા પછીથી એને પછી બીજા ભાવ જે થાય, વિકારી ભાવ હોય તો એ વિકાર પેદા નથી કરતા, એ અન્ય ભાવ તરીકે, એટલે જ્ઞેય તરીકે જ એને જણાય છે। આ 21મા કળશની અંદર જે વાત કરવામાં આવી છે એની વાત, મુખ્ય વાત જે છે એ આ છે કે એને થાય છે એવું, તે છતાં એ કંઈ એને નુકસાન પહોંચાડનારા નથી, એને લીધે થઈ એને કંઈ એને એવું થતું નથી, વિકાર પેદા થાય એવું થતું નથી, એ વાત એમાં લેવામાં આવી। હવે એના પછીથી પ્રશ્ન શિષ્ય કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય, એનું ચિહ્ન બતાવો। હવે અપ્રતિબુદ્ધની જે વાત હતી એ 19મી ગાથામાં કરવામાં આવી કે ક્યાં સુધી એ અપ્રતિબુદ્ધ રહે છે, એ 19મી ગાથામાં કરવામાં આવી। અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે જે આત્મા, જે જીવ એ ભાવકર્મ, જડકર્મ અને નો કર્મ એટલે મન, વાણી, શરીર એને પોતે એકરૂપે અનુભવે છે ત્યાં સુધી એ અપ્રતિબુદ્ધ છે, એટલે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે। અને જ્યારે એ એમ નથી અનુભવતો, એમ એ નથી અનુભવતો અને એ પોતે જ્ઞાયકને જ્ઞાયક તરીકે જ્યારે અનુભવે છે ત્યારે એ પ્રતિબુદ્ધ થાય છે, એટલે એ કર્મ એ નો કર્મ છે કે ભાવ કર્મ છે કે જડ કર્મ છે એના આત્મામાં પેઠા નથી, એના આત્મામાં ઘૂસ્યા નથી, એમ જેને અનુભવ થાય છે માત્ર પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા આત્માનો જ એને અનુભવ થાય છે અને એના જ્ઞાનની પર્યાયમાં એ બધા એને જ્ઞેય રૂપે જણાય છે એવો અનુભવ જેને થાય છે એ સ્વયં એવ અથવા તો કોઈના ઉપદેશથી એ રીતે પ્રતિબુદ્ધ થાય છે એટલે જ્ઞાની થાય છે સમ્યક દ્રષ્ટિ થાય છે. આ વાત 19મી ગાથામાં કરવામાં આવી અને એના પછી આપણે 21મા શ્લોકની વાત લીધી કે 21મા શ્લોકમાં એવું જેને થયું છે એને પછી બધા જ્ઞેય તરીકે જ ભાસે છે એટલે એને એ વિકાર કરનારા થતા નથી. એ પોતામાં એ પ્રતિબિંબ થયેલા અનંત ભાવો એના સ્વભાવથી એ નિરંતર એ વિકાર રહિત જ હોય છે અને જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદી વિકારને પ્રાપ્ત થતો નથી. કોણ? આવો પુરુષ જેની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે એની વાત કરી, જેને ભેદ જ્ઞાન થયું છે એને પછી એ બધું જ્ઞેય તરીકે જ પ્રતિભાસે છે એટલે એને લીધે થઈ અને એને વિકાર નથી થતો. જો આ વાતમાં થોડુંક સમજવા જેવું છે, સમજવા જેવું એ રીતે છે 21મા શ્લોકમાં કે સમ્યક દર્શન થાય, અનુભૂતિ થાય, ભેદ જ્ઞાન પછીથી જે દશા થઈ ત્યાર પછીથી એની દ્રષ્ટિ એવી બદલાઈ જાય છે, એની શ્રદ્ધા એવી બદલાઈ જાય છે કે એના જ્ઞાનમાં ગમે તે આવે એટલે એ જ્ઞેય આકાર એને પ્રતિભાસે, પણ એને જ્ઞેય તરીકે જ ગણે કે એ જ્ઞેય છે. એમ નથી કે એ સારું છે, એ ખરાબ છે, એ પ્રાપ્ત કરવા જેવું છે. એટલે ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ એને મેળવીશ તો મને સુખ થશે એવું કંઈ નથી થતું. જે એને જ્ઞેય દેખાય એ બધા જગતના પદાર્થો બધા જ્ઞેય રૂપે લાગે. આ કોમ્પ્યુટર પણ દેખાય ને, અહીંયા આ ડેસ્ક છે એ પણ દેખાય ને, એને ક્લોક પણ દેખાય ને, ઘણું બધું દેખાય. હવે જે સામાન્ય જે છે, જેને સમ્યક દર્શન નથી, જેને અનુભવ થયો નથી, એને શું થાય? એનો વિચાર કરીએ તો શું થાય? નવું કોમ્પ્યુટર જોયું તો કહો આ 6GB મેમરી આમ અને પેલી હાર્ડ ડિસ્ક 1TB ની, એટલે તરત એ જોવા વાંકો વળી જાય ને. લેવું ન હોય તો એ વાંકો વળે, એનો ભાવ પૂછે, માથાકૂટ ખોટી કરે, અડધો કલાક બગાડે, પ્રાઇઝમાં ગયો હોય કે બેસ્ટ બાયમાં ક્યાંક ગયો હોય તો પછી આ ધંધો કરે. ભલા માણસ તારે જોઈતું નથી, કરતું નથી, અને પાછો એમ કે આ બહુ સારું, નવીનભાઈ હમણાં મેં પેલું જોયું 1TB ફક્ત $550 મળે જ. બોલો, પણ તારે નથી જોઈતું, નથી નવીનભાઈને નથી જોઈતું, તું શું કરાવવામાં એમાં આમ થાય છે? મનમાં એ થાય કે આવું મેં પેલું 700 લીધું, આ 550, પણ તે 700 લીધું ત્યાં તો 2 વર્ષ થઈ ગયા. આ શું થયું? ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ, આને ઈષ્ટ બુદ્ધિ કહેવાય કે આ ઈષ્ટ છે. કેમ થયું? સમ્યક દર્શન નથી ને એટલું. હવે સમકીતીને શું થાય? એ ભલે ને તમે ગમે તેટલા સ્ટોરમાં એને ફેરવો તો એ બધું જ્ઞેય છે ને, એ તો પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરીને રહ્યો હોય. અને તમે બહાર આવે ને પછી પૂછો તો કે પેલું જોયું? હા જોયું. તો કે કેવું લાગ્યું? કે એક એ મારું ધ્યાન નહોતું. એનો જવાબ આ જ આવે, બીજો કોઈ વધારે જવાબ આવે નહીં, આ સારું હતું, ટૂંકમાં પતાવે. એને એટલો રસ જ ન પડ્યો હોય. તમે એમ બતાવો કે જો આ આટલામાં સસ્તામાં મળે છે, આ $400 મળે છે, બોલો આ 500GB હાર્ડ ડ્રાઈવ ને આ આટલું બધું આવું આટલું બધું આટલામાં જ મળે, બહુ સસ્તું છે, તો એ હા કરે, પણ એને એમાં કાંઈ રસ ન હોય, એનો રસ જ ઉડી જાય. કેમ કે દર્શન સમ્યક થયું છે એટલે એની શ્રદ્ધા સમ્યક થઈ છે. એ જાણે છે કે આ બધું પૂતગળ છે, એ મારાથી ભિન્ન છે, એનાથી મને કોઈ ફાયદો નથી, એ એના કારણે છે, એ મારી પાસે આવે કે મારાથી દૂર રહે એથી મને મારા આત્માને એનાથી કોઈ ફાયદો નથી, કોઈ નુકસાન નથી, એનામાં રાગ એટલે ઉત્પન્ન નથી થતો. એ કોઈ પણ તમે પ્રલોભન વાળી વસ્તુ એને આપો તો એને એમાં રાગ ન થાય, ફેર આ પડે છે. 21મા શ્લોકમાં જે વાત કરવામાં આવી છે ને એની વાત કરવાની છે કે તમે ગમે તેટલા એવા જ્ઞેયોને એ જાણે એની સામે મૂકો છતાં એને એ વિકાર ઉત્પન્ન કરાવે એવું ન થાય. ગમે તે હોય, તમે એને $1,00,000 ચેક આપી દો તો એ ઠીક છે, એના લઈ જાઓ તો એ ઠીક છે, કેમ કે એને આત્મામાંથી જે સુખની પ્રાપ્તિ થઈ, શાંતિની પ્રાપ્તિ થઈ, આનંદની પ્રાપ્તિ થઈ, એની આગળ એ બધું એને ફિક્કું લાગે છે. કૃપાળુદેવ એને માટેનું એક સુંદર ઉદાહરણ કહી શકાય કે કૃપાળુદેવની એવી દશા વર્તી હતી કે કહેતા હતા કે આ જગત આખું સોનાનું થાય તોય અમારે માટે તૃણવત છે. એ કંઈ કહેવા ખાતર નહોતા કહેતા, એમની એવી દશા હતી. એટલે સાચા જે સમકીતી છે અને જેને અનુભવ સહિતની આ દશા પ્રગટ કરી છે ભેદ જ્ઞાન દ્વારા. ભેદ જ્ઞાન કોની વચ્ચે કર્યું? ભેદ જ્ઞાન એ જ્ઞાન એટલે આત્મા અને રાગ એની વચ્ચે એને ભેદ જ્ઞાન કરી અને જુદું પાડ્યું છે કે આ મારું નહીં, આ મારાથી જુદું, એમાં હું નહીં. એવું ભેદ જ્ઞાન જેને થયું છે અનુભવ સહિત, એટલે એક વખત આત્માનો અનુભવ, અપૂર્વ આનંદનો અનુભવ થયો છે, એવા પુરુષો જે છે એને માટે આ વાત કહેવામાં આવી કે એમને પછી એમના જ્ઞાનમાં ગમે તે વસ્તુ દેખાય તે બધું જ્ઞેય તરીકે દેખાય. એટલે ભાઈ એક કઈ જ્ઞેય તરીકે જુએ એટલે શું તરીકે જુએ? તો આ પૂતગળ ને આ જીવ, ઈયળ જતી હોય તો એમને એ જીવ લાગે, અને મોટો માણસ જતો હોય કે હાથી જતો હોય તો એ જીવ છે. બધા જીવ છે, દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. ગમે તે ભાઈ તમે રત્ના એની પાસે લઈને જાઓ તો કે આ પૂતગળ છે તો પૂતગળ જ છે, તમે એ ગમે તે વાત લઈને જાઓ, એમાં એને કંઈ એમ ન લાગે, આશ્ચર્ય થાય કે ઓ હા આવી રત્ના, આવું આ કાંઈ થાય નહીં. ગમે તેવી ઇલેક્ટ્રોનિક આઈટમ, ગમે તેવા કેમેરા, હા તે ગમે તેવું અદભુત વસ્તુ તમે લઈને જાઓ, બધાને ખૂબ આશ્ચર્ય થતું, એને કંઈ ન લાગે કે બધું પૂતગળ છે. પેલો જીવ છે તો જીવ છે, કીડી છે તો એ જીવ છે, નાથી છે તો એ જીવ છે. આ દ્રષ્ટિ આવી જાય. એટલે અહીંયા જ્ઞેયનું જે લખ્યું ને, જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે, એટલે જુદા જુદા જ્ઞેયો એને જણાય એ આકાર દેખાય, એમાંનો એક પણ આકાર એટલે અથવા તો એ જ્ઞેય એને વિકાર ઉત્પન્ન ન કરે, એટલે કે તેમનાથી રાગાદી વિકારને એ પ્રાપ્ત થતા નથી, એટલે એ વિકારી ભાવે પરિણમતા નથી. આ 21મા શ્લોકમાં વાત કરી, હા 21મા શ્લોકમાં વાત કરી. અને પછીથી આ વાત જે કરી એમાં પેલા પ્રતિબુદ્ધની વાત કરી કે અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહે છે, 19મી ગાથામાં કહ્યું, અને ત્યાર પછીથી એને પ્રતિબુદ્ધ કઈ રીતે થાય કહ્યું, એટલે એના અનુસંધાનમાં આ શ્લોક એમ લીધો. પણ હજી 19મી ગાથાનો વિચાર કરીએ તો એના અનુસંધાનમાં તો શું પ્રશ્ન થાય? અપ્રતિબુદ્ધ વિશેનો જ પ્રશ્ન થાય. એટલે હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય? પહેલા એમ કહ્યું કે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહે છે એ પ્રશ્ન હતો, એનો જવાબ 19મી ગાથામાં આપ્યો. એટલે હવે એના પછી ગાથાના હિસાબથી જોઈએ તો એમાં એ જ પ્રશ્ન થાય કે બરાબર છે કે એટલા સુધી અપ્રતિબુદ્ધ રહ્યો એ તો બરાબર છે, પણ હવે એ અપ્રતિબુદ્ધ ઓળખી કેવી રીતે શકાય? જો આના જેવું આપણે કૃપાળુ દેવમાં જોઈએ તો આત્મસિદ્ધિમાં મતાર્થીના લક્ષણો શું, એની સાથે આ સરખાવી શકાય એવું છે. મતાર્થીના લક્ષણ શું? આત્માર્થી ને મતાર્થી. હવે અહીંયા અપ્રતિબુદ્ધ એટલે જે જ્ઞાની નથી, જે સમ્યક દ્રષ્ટિ નથી, એની વાત કરી કે એના લક્ષણ શું, એનું ચિહ્ન શું, એ બતાવો. શિષ્ય આ પ્રશ્ન કર્યો. એટલે હવે જે છે એ વિષય આખો આજે થોડો બદલાય છે, ટર્ન લે છે. ગઈકાલે આપણે ભેદ જ્ઞાનની વાત કરી, ખૂબ ભેદ જ્ઞાન વિશે વાત કરી, પણ આજે અત્યારે પહેલા આ 20મી ગાથાથી આગળ લઈએ. એટલે અહીંયાના જવાબરૂપે જે વાત છે એ 20, 21 અને 22 એ ત્રણ ગાથામાં કરવામાં આવી છે. તો સમયસાર ગાથા 20, 21 અને 22 ત્રણે સાથે છે એ આપણે અહીંયા લઈએ છીએ. અહમેત દેત દહન અહમેત શાસ્મી અસ્તિ મમૈત અન્યદ્ય દ્રવ્યમ સચિત્તા ચિત્ત મિશ્રમ વા આસીન મમ પૂર્વ મેત દેત શાહમ પ્યાસમ પૂર્વમ ભવિષ્યતિ પુનમૈત દેત શાહમ અપિ ભવિષ્યામિ એતત્વ સંતુત વિકલ્પમ કરોતિ સમૂઢ ભૂતાર્થ જાનન કરોતિ તુ તમ સમૂઢ. આપણે આ ગાથાને ગુજરાતીમાં લઈએ.
આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ
20, 21 અને 22 ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની, એનો અર્થ આપણે લઈએ. અહીંયા ગાથાર્થમાં કહે છે કે અન્યત યત પરદ્રવ્યમ, જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય સચિત્તા ચિત્ત મિશ્રમ, એટલે સચિત અને અચિત બંનેની, અચિત બંનેની વાત કરવી છે. વા એટલે સચિત્ત એટલે સ્ત્રી પુત્ર આદિ બધા જે જીવ છે એ સચિત, જેમાં જીવ હોય એ સચિત, અને અચિત એટલે ધન ધાન્ય આદિ જે અજીવ છે તે અચિત. અથવા મિશ્ર, મિશ્રમાં ગામ નગર વગેરે ને મિશ્ર તરીકે લીધા છે. તેને એમ સમજે કે અહમ એતત એટલે હું આ છું, અહમ એતત હું આ છું, એટલે આ સચિત છું કે અચિત છું અથવા તો મિશ્ર છું એમ પોતે સમજે. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે, એતત અહમ, આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે. અહમ એતસ્ય અસ્મિ, હું આનો છું. એતત મમ અસ્તિ, આ મારું છે. એતત મમ પૂર્વેમ આસિત, આ મારું પૂર્વે હતું એટલે પહેલા હતું, અત્યારે ન હોય એટલે પહેલા હતું, ભૂતકાળની રીતે વાત લીધી. એતસ્ય અહમ અપી પૂર્વમ આસમ, આનો હું પણ પૂર્વે હતો. એતત મમ પુનઃ ભવિષ્યતિ, આ મારું ભવિષ્યમાં થશે. અહમ અપી એતસ્ય ભવિષ્યામિ, હું પણ આનો ભવિષ્યમાં થઈશ, આ મારું ભવિષ્યમાં થશે અને હું એનો ભવિષ્યમાં થઈશ. એતત તું અસદભૂતમ, આવો જુઠ્ઠો આત્મવિકલ્પમ, આત્મવિકલ્પ કરોતી કરે છે. તે સમૂઢ મૂંઢ છે, મોહી છે, અજ્ઞાની છે. તું અને જે પુરુષ ભૂતાર્થ પરમાર્થ વસ્તુ રૂપને જાનન એટલે જાણતો થકો, તમ એવો જુઠ્ઠો વિકલ્પ ન કરોતી નથી કરતો, તે અસમૂઢ એટલે મૂંઢ નથી એટલે જ્ઞાની છે. ત્રણે ત્રણનો સાથે અર્થ કરવામાં આવ્યો છે. આપણે હવે એનો થોડો વિસ્તાર કરીએ કે જે પુરુષ, પુરુષ કહેતા જે પણ જીવ છે તે, એ પોતાથી અન્ય જે બીજું પરદ્રવ્ય, હવે પરદ્રવ્યની અંદર એમણે કયા કયા લીધા, એ જે સચિત છે જે જીવ છે એને લીધા, એટલે જીવને લેવા છે એટલે પછી જીવની પર્યાય તરીકે અહીંયા વાત લેવામાં આવી, આમ નામ જીવ કહેવાને બદલે. એટલે એની નજીકમાં નજીક, સૌથી નજીક જે હોય તે, એની પત્ની હોય કે એનો પતિ હોય, એના પુત્ર પુત્રી જે કંઈ હોય તે, એના પિતા માતા જે બધા હોય તે સૌથી નજીક, અથવા તો અહીંયા અમેરિકાની રીતે જોવા જઈએ તો કૂતરા બિલાડા જે પાળ્યા હોય એ બધા પણ એની નજીકમાં હોય ઘરમાં, તે બધા સચિત, જેને એ પોતાના માને કે આ મારા છે, આ મારી પત્ની, ના મારો પુત્ર, ના મારી પુત્રી, ના મારા જમાઈને, આ મારી બિલાડી, ના મારો ડોગ, એ બધા સચિત. એમાં છે પર, પણ એ શું સમજે છે પરદ્રવ્યને, એ પોતાના સમજે છે. જે પુરુષ એ પોતાથી બધા ભિન્ન છે છતાં એને પોતાના સમજે છે અથવા પોતે એનો છે એમ સમજે છે. એમાં ત્રણ પ્રકાર આપ્યા, એક તો આ જીવના પ્રકાર આપ્યા, જીવની બધી પર્યાય રૂપે રહ્યા છે તે બધા સંસારી. અચિત્ત એમાં જે કંઈ એને મળ્યું છે એ બધું ધન ધાન્ય આદિ, એટલે આ ફર્નિચર ને કપડા ને મકાન ને જે કંઈ મળ્યું છે તે બધું. અથવા મિશ્ર કે જેની અંદર જીવ પણ આવે ને અજીવ પણ આવે એવા, એટલે ગામ નગર આદિ, રાજા સમજે ને કે ભાઈ આ નગર મારું, આ રાજ મારું, આ રિયાસત મારી, તેની અંદર અચિત પણ આવી જાય, સચિત પણ આવી જાય, એટલે એ મિશ્ર દીધા. એ બધાને એ એમ સમજે કે આ મારું છે અથવા તો આ મારા છે અથવા તો આ હું છું, આ હું છું. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે એટલે મારા રૂપે છે અને હું એનો છું, આ વર્તમાન તરીકે લીધું. કાં તો એ મારું છે એમ સમજવું અથવા તો હું એનો છું, એ બંને રીતે વર્તમાનમાં. અથવા તો ભૂતકાળ તરીકે લે તો કે એ પહેલા મારું હતું અથવા તો હું એનો પહેલા હતો. આ મારું પૂર્વે હતું, પહેલા હતું એમ ભૂતકાળ તરીકે લે તો એમાં પણ બંને રીતે કે આ મારું પહેલા હતું અથવા તો હું એનો પૂર્વે હતો એ ભૂતકાળ તરીકે લઈએ, અથવા ભવિષ્યકાળ તરીકે લઈએ કે આ ભવિષ્યમાં મારું થશે. આજે ઉપર બધું કહ્યું હોય સચિત અચિત અને મિશ્ર, એ બધું ભવિષ્યમાં મારું થશે અથવા હું એનો થઈશ. એટલે વર્તમાનમાં ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં એ પરદ્રવ્ય મારું થશે અથવા હું એ પરદ્રવ્યનો થઈશ એમ જે માને છે એમ એ આવો આ જે છે એ વાત કરવામાં આવી એને શું કહ્યું, એ વિકલ્પ કયો છે, આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે. એને જૂઠો તો પહેલા જ કહી દીધો, આવો જૂઠો આત્મવિકલ્પ કરે છે. પરદ્રવ્ય છે એ પોતાથી ભિન્ન છે અને પોતાનું માને છે માટે એને જૂઠું કહ્યું છે. આચાર્ય ભગવાને આમનામ જૂઠું નથી કહ્યું. એતત તું અસદભૂતમ, અસદભૂતમ મૂક્યું છે ને, એ અસદભૂતમ એટલે જૂઠો છે, એ જૂઠું છે, એ માન્યતા એની ખોટી છે. સદભૂતમાં આપણે વ્યવહાર નયમાં આપણે શીખી ગયા સદભૂત વ્યવહાર નય ને અસદભૂતમાં, તો સદભૂત વ્યવહાર નયમાં તો હોય પણ એ વ્યવહાર એટલા માટે કહેવામાં આવ્યો કે એ ભેદ પાડીને કથન કે એમ કહેવામાં આવ્યું માટે કહ્યું હોય, પણ અસદભૂતમાં તો હોય નહીં કહેવામાં આવ્યું ત્યારે અસદભૂત કહીએ. આ અસદભૂત કયો છે, એ તો તું અસદભૂતમ એટલે આ જૂઠો જ છે, પોતે જે છે એનાથી એ બધું જુદું છે ભિન્ન છે, એટલા માટે એ આ માન્યતા એમ કરે કે એ મારું છે કે હું એનો છું, ભૂતકાળમાં ભવિષ્યકાળમાં કે વર્તમાન કાળમાં. એ ત્રણેય કાળમાં જે વસ્તુ એની હતી નહીં, છે નહીં ને થવાની નથી, અથવા તો ત્રણેય કાળમાં જે વસ્તુનો એ પોતે હતો નહીં, અત્યારે વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થવાનો નથી, છતાં એ એમ કલ્પના કરે એમ માને કે એમાં હું અથવા એ મારું વર્તમાનમાં ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કોઈ પણ રીતે, એ બધા છએ છ વસ્તુને એમ જૂઠી કહી દીધી, એ અસત્ય છે. અને એવું અસત્ય જે કરનારો જે છે, જે એવી અસત્ય માનતા માને છે એને મૂંઢ કયો, એ અજ્ઞાની છે, એ મોહી છે, મોહને કારણે એમ કરે છે, એને મિથ્યાત્વ વર્તે છે. અને એનાથી ઉલટું કે જે પુરુષ જે જીવ ભૂતાર્થ પરમાર્થથી વસ્તુને જાણે છે, જેમ છે તેમ જાણે છે, પર છે તો પર જાણે અને સ્વ છે તો સ્વ જાણે, પોતા સિવાયનું બીજું બધું પર છે તો એને પર તરીકે જ જાણે છે, અને આવો મારું છે અથવા મારું થશે અથવા મારું હતું એવા જૂઠા વિકલ્પ કરતો નથી એ જ્ઞાની છે, એવા ખોટા વિકલ્પો નથી કરતો એ જ્ઞાની છે. આપણને એમ થાય આટલી વાતમાં શું, આ તો મોટા મોટા ધર્મની વાત આવી ગઈ. જો આટલી વાત બરાબર, જો રેગ્યુલર બરાબર બધાને સમજાય ને એમ જ જો બધા વર્તમાં માંડે તો સમ્યક દર્શન છેટું નથી, બહુ ઢૂકડું છે, નજીકમાં જ છે. મોટી ભૂલ જ એ થાય છે કે જે પોતાનું નથી એને પોતાનું માનવું, શરીર છે તો એ પણ પોતાનું માનવું, જે ઉદગળ છે શરીર જે છે તે સચિત છે કે અચિત, અચિત છે, શરીરમાં ક્યાં જીવ છે, છતાં એને પોતાનું માનવું, વર્તમાનમાં જે શરીર મળ્યું છે એને પોતાનું માનવાની ભૂલ બધા કરે છે. એના દ્વારા તો ઓળખાણ આપે છે, શરીરને જે નામ મળ્યું છે એ નામ દ્વારા તો પોતાની ઓળખાણ આપે છે. કોઈ એમ કહે છે કે હું ભગવાન આત્મા છું, એ વિચારતો જ નથી તો કહેવાનો ક્યાં પ્રસંગ આવ્યો. પોતાની ઓળખાણ અને એમાં જો કોઈ કે ના આપ્યું હોય તો ઊંચો નીચો થઈ જાય. મારું તો નામ બોલ્યા નહીં, આટલા આટલા દિવસથી મહેનત કરીએ છીએ અને આભાર માને ત્યારે મારું નામ ના બોલ્યા, બોલો પણ તું ક્યાં હતો ભલા મા, એમાં તારું એ નામે ક્યાં હતું એમ નહીં વિચાર કરે, એમ નહીં નામ ના બોલ્યા ને, ત્રણ દિવસથી હું મહેનત કરતો હતું, બધું કર્યું, બધાનો આભાર માન્યો ને મારો આભાર ન માન્યો, નામ આભાર આભાર વિધિમાં મારું નામ ન બોલ્યા, તો તારું નામ થોડું છે પ્રભુ, ક્યાં તું એ લઈને બેસી ગયો અને શુક્રાર દ્વેષ કરે છે, જે તારું નથી, જે તારી ઓળખાણ જ નથી
એને બદલે તારી ભગવાન આત્મા તરીકે જે ઓળખાણ છે, તીર્થંકરના જ્ઞાનમાં તું એમ આવ્યો, સિદ્ધ સમાન આવ્યો, એનાથી વધારે તારે બીજું શું માન જોઈએ છે? હવે કોના માન જોઈએ છે? આ વાત સમજવા જેવી છે, તે સમજતો નથી. બીજા એ ન ગણકાર્યો એને, એટલે બસ વાત. અભિમાન એનું ન સચવાયું, માન કસાય ઘવાયો, એટલે બધું દ્વેષ થઈ જાય. અહીંયા કહે છે કે આવા મોહ છોડ, ભલા માણસ તું એ બધું છોડ, ને તારું જે છે એને તું સમજ ને, તું એમાં નથી તો નથી એમ સ્વીકારી લે ને. આચાર્ય ભગવાનને તો એ કહેવું છે કે જ્યાં સુધી જો તારી માન્યતા એવી જ છે કે જે તું નથી એ માન્યા કરીશ, જ્યાં સુધી તું એમ માન્યા કરીશ ત્યાં સુધી તું અપ્રતિબુદ્ધ જ રહેવાનો છે. અને એ જ અપ્રતિબુદ્ધનું લક્ષણ છે. પરમા પોતાપણું માનવું, પરમા પોતાપણે માનવું, એ એનું લક્ષણ. આપણે તો લક્ષણની વાત ચાલે છે ને, ગાથાની શરૂઆતમાં એ જ વાત કરી કે એનું લક્ષણ શું, ચિહ્ન શું. શિષ્યએ પ્રશ્ન એ કર્યો કે અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય. હવે એ જો એવો ડાયો શિષ્ય હોય અને એ આમ નીકળે બધાને જોવા કે ચાલો તો હું જોઉં કે આ લક્ષણ દ્વારા કોનામાં એ લક્ષણ છે, તો કોઈ બાકી રહે, આપણે બધા એમાં આવી જઈએ. પરને પોતાનું માનવા વાળા કેટલા? બધા, લગભગ બધા. સમ્યક દ્રષ્ટિ સિવાયના બીજા બધા એ અપ્રતિબુદ્ધ છે. બહુ સહેલાઈથી ઓળખી લેવાય કે પોતાપણું પરમા માને છે. એક જ પ્રશ્નમાં બધું આવી જાય. તારું નામ શું પૂછીએ ને આ શરીર કોનું, અને એમાં જોઈએ તો કે આ શરીર મારું, એટલે એમાં થઈ ગયું કે આ બરાબર છે. બીજું વધારે પૂછવાની જરૂર નથી. એ શિષ્ય નીકળ્યો હોય તેને અપ્રતિબુદ્ધને શોધવામાં કેટલું સહેલું થઈ જાય. પોતાનું નથી અને પોતાનું માનવું, ભૂતકાળમાં નહોતું છતાં એને માને યાદ કરે પાછું, આ મિલકત તમારી હતી પહેલા, પછી અમારા બાપુજીએ વેચી નાખી, હવે વેચાને 50 વર્ષ થઈ ગયા અને હજી યાદ કરતો. ત્યાં 3 તો એના લેન્ડલોર્ડ બદલાઈ ગયા હોય તો હજી એ ત્યાં રહ્યો હોય. આ અમારી હતી, અમારી. આટલું બધું તો અભિમાન એની સાથે આવવાની નથી. એના બાપુજીએ વેચી નાખી, એના બાપુજી સાથે નથી ગઈ તો ભલામણ તારી સાથે તો ક્યાં આવવાની છે? એમણે કમાઈ ભેગી કરી હતી તો એમની સાથે ન ગઈ, તારી સાથે ક્યાંથી આવવાની? છતાં એ પોતાપણું કર્યા કરે છે. આ બહુ મોટી ભૂલ થાય છે. આપણે સંસારમાં આપણે રહીએ ને ત્યારે દગલે ને પગલે દરેક વસ્તુને આપણે આપણી કહીએ છીએ, મારી છે, મારી છે, મારી છે, મારી મારી છે. કૃપાળુદેવ એને અમારી કહેતા, કૃપાળુદેવ અમારી કહેતા, અમારી. કંઈ પણ હોય તાકોનું છે તો અમારું, એટલે એમાં અમારુંમાં એમનો ભાવ એ હતો કે અમારું સુકરા કહેતા માનાર્થી પોતાને બોલાવવા માટે નહીં, અમારું, મારું નહીં. આ કોમ્પ્યુટર અમારું એટલે મારું નહીં. અહીંયા તો એ વાત તો છે જ નહીં. એટલે આ અપ્રતિબુદ્ધનું લક્ષણ અહીંયા ચિહ્ન જે છે એ આ રીતે જણાવ્યું છે. હવે આપણે આનો વિસ્તાર આપણે ટીકામાં સમજીએ. અહીંયા ટીકામાં વાત કરે છે, દ્રષ્ટાંતથી સમજાવે છે. દ્રષ્ટાંત જે લીધું છે એ ઇંધણ અને અગ્નિનું. ઇંધણ એટલે આપણે લાકડા જે બળે ને એને ઇંધણ કહીએ, અને અગ્નિ એની એનું દ્રષ્ટાંત લઈને વાત સમજાવવામાં આવી છે. અહીંયા ટીકામાં કહે છે, દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ કોઈ પુરુષ ઇંધણ અને અગ્નિને મળેલા દેખી, અગ્નિ એટલે એ લાકડું બળતું દેખાય ત્યારની દશાનો વિચાર આપણે કરીએ કે લાકડું જ્યારે બળે છે, સળગી રહ્યું છે, લાકડામાં અગ્નિ છે ત્યારે એ બંને મળેલા છે, એવું દેખીને એવો જુઠ્ઠો વિકલ્પ કરે કે શું જુઠ્ઠો વિકલ્પ કરે કે અગ્નિ છે તે ઇંધણ છે, અગ્નિ છે તે ઇંધણ છે, ઇંધણ છે તે અગ્નિ છે. બંને રીતે લીધું, અગ્નિ છે તે ઇંધણ છે એમ માને, અથવા તો ઇંધણ છે લાકડું છે તે અગ્નિ છે, કેમ કે લાકડું સળગી રહ્યું છે ને. વસ્તુ સ્થિતિ શું છે? લાકડું લાકડામાં છે, અગ્નિ અગ્નિમાં છે. લાકડાને અગ્નિને મળેલા જોયા, પણ લાકડું ને અગ્નિ બંને જુદા છે. લાકડું અગ્નિ રૂપે થયું નથી, અગ્નિ લાકડા રૂપે થઈ નથી. ખરેખર તો નિશ્ચય નહીંથી જોવા જઈએ તો એ બંને જુદા છે, બંનેની સંજ્ઞા પણ જુદી. આ લાકડું, આ અગ્નિ, બે નામ પણ જુદા. અગ્નિ છે તે ઇંધણ છે એમ માને, અને ઇંધણ છે તે અગ્નિ છે એમ માને. બીજું આગળ કહ્યું છે કે અગ્નિનું ઇંધણ છે, અગ્નિનું એ ઇંધણ છે, અથવા તો બીજું કે ઇંધણનો એ અગ્નિ છે એમ માને. આગળ, અગ્નિનું ઇંધણ પહેલા હતું, પહેલા એટલે ભૂતકાળ, અગ્નિનું ઇંધણ પહેલા હતું અને એ જ રીતે ઇંધણનો અગ્નિ પહેલા હતો એમ ભૂતકાળ રીતે માને. બંનેને પરસ્પર લીધા છે, બરાબર છે. આગળ અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં થશે અથવા તો ઈંધણનો અગ્નિ ભવિષ્યમાં થશે. ધારો કે પાસે પાસે મળેલા છે અને હવે આ લાકડું સળગવાની તૈયારી છે, તો એ એમ કે અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં થશે અથવા તો ઈંધણનો અગ્નિ ભવિષ્યમાં થશે. આવો ઈંધણમાં, એ ઈંધણમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જુઠ્ઠો છે. તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે. તેવી રીતે આ દ્રષ્ટાંત આપ્યું. હવે દ્રષ્ટાંત, એના ઉપરથી દ્રષ્ટાંત સમજાવે છે કે તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ, આત્માનો વિકલ્પ કરે કે હું આ પરદ્રવ્ય છું, હું આ શરીર છું. દાખલા તરીકે પરદ્રવ્ય છે ને શરીર, એટલે પરદ્રવ્યનો વિકલ્પ કરે, અથવા તો આ પરદ્રવ્ય મૂજ સ્વરૂપે છે, એટલે આ શરીર છે મારા રૂપે છે. શરીરને લઈએ તો વર્તમાનમાં જે શરીર છે એને એમ કરે કે પરદ્રવ્ય છે શરીર, એને એમ કહે કે હું આ શરીર છું અને આ શરીર જે છે એ મારા સ્વરૂપે છે. મારું આ પરદ્રવ્ય છે એટલે મારું આ શરીર છે. આ પરદ્રવ્યનો હું છું, શરીરનો હું છું, તો શરીરનો હું સ્વામી છું, શરીરનો હું એક છું. કોઈ પણ પ્રકારે એ પરદ્રવ્યને પોતાનું માને અથવા પોતે પરદ્રવ્યનો છે, પોતે પરદ્રવ્યમાં વ્યાપી રહ્યો છે એમ માને. આત્મા ઘણાને માન્યતા એવી હોય છે કે આ શરીરમાં આત્મા વ્યાપે છે ને એટલે આ શરીર હલે. શરીર હલે કે એનું કારણ શું? હલન ચલન જયારે થાય ત્યારે એનું કારણ એ માને કે અંદર જીવ છે ને એટલે હલે. પછી જો જીવ નીકળી જાય પછી ક્યાં હલે છે એમ પછી આપણને સમજાવે. અત્યારે સ્વાધ્યાયમાં ઘણા લોકોને એમ હશે, હજી આજની તારીખમાં પણ શરીરમાંથી જીવ નીકળી જાય પછી શરીર ક્યાં ચાલે છે એમ કે જીવ છે તો શરીર ચાલે છે ને. શરીરના કારણે હલનચલન કરે એને જીવ સાથે શું સંબંધ? જીવ ઈચ્છે એ પ્રમાણે શરીર હલનચલન કરતું નથી, શરીરની એવી પર્યાય પણ થતી નથી. શરીરની પર્યાય એના કારણે થાય. જો શરીરની પર્યાય જીવ ઈચ્છે એમ થતું હોય તો કોઈ જીવ કોઈ એટલે જે શરીરધારી જે છે એ કોઈ માંદો પડવા ઈચ્છતો નથી, કોઈ ઘરડો થવા ઈચ્છતો નથી, કોઈને દેખાવો બગાડવો નથી. છતાંય બધું થાય છે. એ બાળક હતો ત્યારથી વૃદ્ધ થયો ત્યાં સુધીમાં એના શરીરમાં જેટલા ફેરફાર થયા એ બધા ફેરફાર કંઈ એણે ઈચ્છ્યા હતા એ પ્રમાણે થયા છે? એક પણ ફેરફાર એણે ઈચ્છ્યો એ પ્રમાણે તો થયો નથી. તે છતાંય એ માને છે કે શરીરને હું ચલાવું, શરીરમાં હું, શરીરનો સ્વામી હું, મારી મારા કંટ્રોલમાં મારું શરીર, આટલી બધી માન્યતા. એટલે શરીરનો હું છું એટલે પરદ્રવ્યનો હું છું. આપણે એના ઉપર વાત ચાલે છે. આ પરદ્રવ્યનો હું છું એમ આ વર્તમાન તરીકે લેવામાં આવે. મારું આ પહેલા હતું, કોઈ બીજી વસ્તુ લઈને જળ વસ્તુને લઈને કહે તો કે આ મારું પહેલા હતું, ઘર તો આ મારું પહેલા હતું, કે પુત્ર પુત્રી આ તે બધા તો કે આ મારા પહેલા અમુક હતા, નથી અત્યારે. ધારો કે એની કોઈકની વાત કરવી હોય, કોઈ સગાની વાત કરવી હોય તો કે પહેલા અમારા એ હતા, આમ હતા. શેઠની વાત કરીએ, નોકરના સંબંધોની વાત કરીએ, મારા હતા, મારા મારા કોણ એના હું. હું આનો પહેલા હતો. ભવિષ્યમાં એમ કરે કે મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ. એવા જુઠ્ઠા વિકલ્પો જે કરે છે એટલે એવા જુઠ્ઠા વિકલ્પ કરનારો છે એ અપ્રતિબુદ્ધ છે. એટલે એવા જુઠ્ઠા વિકલ્પોથી એ અપ્રતિબુદ્ધ ઓળખાય છે. અપ્રતિબુદ્ધની ઓળખ, અપ્રતિબુદ્ધ છે એનું ચિહ્ન, ઓળખવા માટેનું ચિહ્ન આ છે કે જે આવી માન્યતા કરે છે એ અપ્રતિબુદ્ધ છે. આ રીતે જવાબ અહીંયા પહેલા તો આપી દીધો ટીકામાં. હવે આગળ થોડીક વાત બીજી સમજાવે છે. વળી અગ્નિ છે તે ઈંધણ નથી. હવે સવળું લે છે, હવે સવળું લેવું છે ને, તો કે હવે કે અગ્નિ છે તે ઈંધણ નથી, એ લાકડું નથી. ઈંધણ છે તે અગ્નિ નથી. બંને જુદા છે, બંને જુદા છે. અગ્નિ ખરેખર અગ્નિનો સ્વભાવ જુદો છે, લાકડાનો સ્વભાવ જુદો છે. દ્રવ્ય તરીકે જોવા જઈએ તો બંને જુદા છે. અગ્નિ છે તે અગ્નિ જ છે ને ઈંધણ છે તે ઈંધણ જ છે. અગ્નિ ઈંધણ છે એમ છે જ નહીં, પણ જે એવું ઊંધું માને છે એ મિથ્યાદ્રષ્ટિ છે, એ અપ્રતિબુદ્ધ છે. અને એવી માન્યતા જે કરે એ દ્વારા એ ઓળખાઈ જાય કે આ અજ્ઞાની છે. ઈંધણ છે તે ઈંધણ જ છે, અને અગ્નિનું ઈંધન નથી, ઈંધનનો અગ્નિ નથી, બેમાંથી કોઈ એક બીજાનું નથી. અગ્નિનો જ અગ્નિ છે, ઈંધનનું જ ઈંધન છે. અગ્નિનું ઈંધન પહેલા પણ હતું નહીં, ઈંધનનો અગ્નિ પહેલા પણ હતો નહીં. એટલે માન્યતા પહેલાના પ્રમાણે કરતા હોય તો પણ ખોટી છે, અને ભવિષ્ય પ્રમાણે કરો તો પણ ખોટું છે. કે અગ્નિનો અગ્નિ પહેલા હતો, ઈંધનનું ઈંધન પહેલા હતું, અને ભવિષ્ય માટે જોઈએ તો અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે નહીં અને ઈંધનનો અગ્નિ પણ ભવિષ્યમાં થશે નહીં. એ અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં રહેવાનો છે અને ઈંધણનું ઈંધણ જ ભવિષ્યમાં રહેવાનું છે. ભલે પાસે રહ્યા, એનો મેળ થાય, બધું થતું દેખાય, બળતું દેખાય, છતાં પણ એને એમ કહેવું છે કે એ બે તમે એક કરી નાખો, એ માન્યતા ખોટી છે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય, એટલે અગ્નિમાં એને અગ્નિ જ જણાય કે ના આ અગ્નિ છે તે અગ્નિ જ છે, એમ સત્યાર્થ વિકલ્પ થાય એટલે અગ્નિ અગ્નિ રૂપે જ છે એમ જણાય. એટલે અહીંયા કહે છે કે આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે. પહેલા જે આપ્યું તે અપ્રતિબુદ્ધનું લક્ષણ આપ્યું, હવે આપે છે તે પ્રતિબુદ્ધનું લક્ષણ આપ્યું. તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, હું આ પરદ્રવ્ય નથી ને આ પરદ્રવ્ય મારા રૂપે નથી, મારા સ્વરૂપમાં નથી, હું તો હું જ છું ને પરદ્રવ્ય પરદ્રવ્ય છે. જેમ છે તેમ જાણે તો એ જ્ઞાની કહેવાય. તે પરદ્રવ્ય પરદ્રવ્ય જ છે ને મારું આ પરદ્રવ્ય નથી ને હું પરદ્રવ્યનો નથી. મારો હું છું અને પરદ્રવ્ય પરદ્રવ્યનું છે. પરદ્રવ્ય પરદ્રવ્યમાં રહ્યો, હું મારામાં રહ્યો, બંને દ્રવ્યો જુદા, બે દ્રવ્યોને કોઈ બીજો સંબંધ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થતું નથી, એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં જતા નથી. દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે જ પરિણમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામ આવી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરી શકે નહીં, એમાં કાંઈ ચંચુપાત કરી શકે નહીં. એ દ્રવ્યના જે ગુણધર્મો છે એને એ ચુંબે છે, સ્પર્શે છે, પણ બીજા દ્રવ્યના ગુણધર્મને એ સ્પર્શતો ચુંબતો નથી, એવી ગાથા પણ આપણે કરી છે. એટલે આ પરદ્રવ્ય મારું પહેલા હતું કે ભવિષ્યમાં થશે એ બધી વાત રહેતી જ નથી, કે આ પરદ્રવ્યનો હું પહેલા હતો અને મારો, પણ એને બદલે અહીંયા એને એમ છે કે હું મારો જ પહેલા પણ હતો, પરદ્રવ્ય પરદ્રવ્યનું જ હતું, પરદ્રવ્યનો હું પહેલા પણ નહોતો અને પરદ્રવ્ય મારું પહેલા પણ નહોતું. આ રીતે બધું જ જ્યારે, અને ભવિષ્યમાં પણ એ પરદ્રવ્ય મારું પહેલા પણ, એટલે ભવિષ્યમાં પણ થવાનું નથી, ભૂતકાળમાં એ નહોતું, ભવિષ્યમાં પણ થવાનું નથી, ભવિષ્યમાં હું પણ એનો થવાનો નથી, હું મારો જ ભવિષ્યમાં થઈશ. આ રીતે પરદ્રવ્યનું જેમ છે તેમ પરદ્રવ્ય રૂપે ને પોતાનું પોતા રૂપે જેને સમજવું થાય, માનવું થાય, એવો વિકલ્પ જે થાય છે એ વિકલ્પ સત્ય છે, એ સત્યાર્થ છે, અને એવો જે સત્યાર્થ વિકલ્પ કરનારો છે એ પ્રતિબુદ્ધ છે. બીજી રીતે કહીએ તો તત્વોની જેમ છે તેમ જેને સમજ છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ આપણે જે કહીએ એ વાત અહીંયા બેસી જાય છે કે તત્વ જેમ છે તેમ જ સમજે. બે દ્રવ્ય જુદા છે તો જુદા જ, એમાં ભેળસેળ કરે નહીં. જીવ ને શરીર જુદા છે તો જુદા જ, પૂતગળ પૂતગળ છે, જીવ જીવ જ છે. યથાર્થ શ્રદ્ધા થાય પછી એમાં એમ ના થાય કે ના આમાં જીવ છે, જ્યાં સુધી શરીરમાં આમ જીવ છે ત્યાં સુધી જીવ છે તે જીવંત, એવી ઊંધી માન્યતા ન થાય. જીવનું કોઈ લક્ષણ શરીરમાં જાય જ નહીં, જીવનો કોઈ ગુણ શરીરમાં વ્યાપે નહીં. આપણું તો આયુષ 100 વર્ષનું, પણ એને બદલે ધારો કે 10,000 વર્ષનું આયુષ હોય દેવના, તો પણ એમાં શરીરમાં કંઈ જતું નથી. અરે 33 સાગરોપંપ સુધી જીવ ત્યાં રહે, 33 સાગરોપંપ સુધીનું આયુષ હોય, 7મી નરકનું ને દેવલોકમાં પણ એવા આયુષ હોય, તો પણ એ જીવનો એક ગુણ એ શરીરમાં જાય નહીં, કે શરીરમાંથી એક ગુણ એ જીવમાં આવે નહીં. એટલો બધો સમય રહે તો પણ, 33 સાગરોપમનો કાળ રહે તો પણ એક લક્ષણ આનું આમાં જાય નહીં. આવી બંનેની સ્વતંત્રતા છે, બંને દ્રવ્ય સાથે એટલો કાળ સુધી રહ્યા હોય પણ છતાંય એકબીજાને એ ચૂંબતા નથી, સ્પર્શતા નથી, એકબીજાના થતા જ નથી. હવે આ પરમ સત્ય છે ને આ પરમ સત્યને સ્વીકારવાનું છે. હવે એમાં એ સ્વીકારતો નથી તો એ અજ્ઞાની છે. જો એ સ્વીકારે છે આ સત્યને તો જ્ઞાની છે. એટલે અજ્ઞાનીનું લક્ષણ શું? તો કે એ પરદ્રવ્યને પોતાનું માને, ભૂતકાળ રૂપે માને, ભવિષ્યકાળ રૂપે માને, વર્તમાન રૂપે માને, ત્રણેયને લઈ લીધા. અત્યારે ન માનતો હોય પણ ધારો કે ભવિષ્યમાં માનવાનું હતું પણ કહી દીધું કે ભાઈ એમ નહીં, ભવિષ્યની અપેક્ષાએ એમ માને કે આ વસ્તુ છે ને, આ મકાન અમે ખરીદવાના છે, આ તમે જોજો બે વર્ષ પછી આ આપણું થવાનું કે ને, આમ ખરીદવાના છે બે વર્ષ પછી આ મકાન આપણું થવાનું એમ કે આ જમીન તો કે આ બે વર્ષમાં અમે બધી ખરીદીએ છીએ એમ તો લઈ લેવાના છીએ એમ. પણ એટલે ભવિષ્ય રીતે પણ નહીં, ભૂતકાળની યાદ કરીને કહેતો તો પણ નહીં, કોઈ અપેક્ષા એ નહીં. એટલે ત્રણેય કાળને લીધા છે ને એનું એ નહીં ને એનો એ નહીં, બસ આ છે છ અપેક્ષા એમાં સમજાવી દીધી. કોઈ રીતે નહીં એમ કેવું છે ને એટલા માટે આ જુદું જુદું પાડી છે. મૂળ વાત એ છે એટલે આવો જે સ્વસમયમાં સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે. એટલે અપ્રતિબુદ્ધના લક્ષણ પછી પ્રતિબુદ્ધનું લક્ષણ જણાવ્યું અને તેનાથી તે ઓળખાય. સાચી યથાર્થ શ્રદ્ધા કરે છે દ્રવ્યની, જીવ હોય કે અજીવ હોય, એ જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે. અને જે ઊંધી શ્રદ્ધા કરે છે એ અપ્રતિબુદ્ધનું લક્ષણ છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે, પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે કે અહીંયા આ જીવ છે આત્મા છે, તે તો અજ્ઞાની છે. પોતે બીજામાં છે એમ, ભલે બીજો જીવ હોય તો એમાં પણ એમ કે આ એ મારો છે એમ કેવું એ અજ્ઞાની છે. અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે એમ અગ્નિ ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે. બહુ સહેલું છે ગાથા, ત્રણે ત્રણ સાથે લઈ અને વાત જે કહેવી છે આટલી જ વાત છે કે પરદ્રવ્યને પોતાનું માનવું એ મિથ્યાત્વ છે. પરદ્રવ્યને પરદ્રવ્યનું માનવું, પોતે એનાથી ભિન્ન છે તો પોતે ભિન્ન છે. હવે એના ઉપર પછી કળશરૂપે કાવ્ય કહે છે. હવે એ કળશરૂપ કાવ્ય લેતા પહેલા આપણે ગુરુદેવે જે વાત કરી છે એમાંથી આપણે લઈએ પ્રવચન રત્નાકરમાંથી. આમાં વિશેષ કોઈ ખાસ વાત નથી પણ છતાં પણ આપણે અહીંયા લઈએ ગુરુદેવે જે વાત કરી છે એ. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 62 એના ઉપર ટીકા આપી છે. આપણે ગુરુદેવનું પ્રવચન લઈએ અહીંયા. પાનું 64 પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 64 ત્યાં આપણે લઈએ. એમાં ટીકામાં જે વાત આજે આપણે કરી એ વાત કહી દીધી, એના પછીથી આગળ વાત કરે છે. અને ત્યાં અહીંયા કહે છે તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ આત્મવિકલ્પ આત્માનો વિકલ્પ કરે, હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજ સ્વરૂપ છે, હું આ રાગ શરીર મન વાણી ઇત્યાદિ પરદ્રવ્ય છું. જો પરદ્રવ્યમાં બધું આવી જાય, રાગ છે એ પણ પર છે પોતાથી એટલે એને પણ પરદ્રવ્ય કહી દીધું. એટલે હું આ રાગ છું, શરીર છું, મન છું, વાણી છું ઇત્યાદિ પરદ્રવ્ય છું અને એ મારા સ્વરૂપે છે. એટલે એના ભાવ જે હોય એ પણ એમાં આવી જાય. શુભ ભાવ જે છે, શુભ રાગ જે છે, એને પણ જો એ પોતાનો માનતો હોય તો એ પણ મિથ્યાત્વ છે. આ સામાન્ય કહ્યું. હવે ત્રણ કાળ જોઈએ એટલે વર્તમાન, મારું આ રાજ્ય, મારું શરીર, મારી વાણી, મારો રાગ ઇત્યાદિ મારા આ પરદ્રવ્ય છે અને એનો હું છું એ વર્તમાન. ભૂતકાળમાં મારું આ પહેલા હતું, હું પહેલા આનો હતો, એ રાગ પૂર્વે મારો હતો. જે રાગ કર્યો ને શુભભાવ એને યાદ કરીને કે એમ કે અમે એ કર્યો હતો, એમ અમારો એવા ભાવ હતા, અમારા અમુકમાં અમે નિમિત્ત કારણ થયા વગેરે. એટલે એ રાગ પૂર્વે મારો હતો જે વડે આ મનુષ્ય પણ મળ્યું, એમ અમારા પુણ્ય હતા. પુણ્ય એ એનું નહીં, પુણ્ય છે એ એનું નહીં, પુણ્ય ક્યાં કાયમ રહે છે. જો આ જુદું પાડવાની એક સીધી સાદી રીત બતાવું, બહુ સરસ સહેલી રીત છે. આપણે આવું બધું એમ થતો હોય ને ગોટાળો, પૂછવું, પ્રશ્ન પૂછવો કે સિદ્ધને હોય, પ્રશ્ન પૂછવો આપણે આપણી જાતને કે આ સિદ્ધને હોય, જો ના આવે તો સમજવું કે આત્માને ન હોય. સહેલો જવાબ છે. રાગ સિદ્ધને હોય ન હોય તો આત્માને ન હોય. શરીર સિદ્ધને હોય તો ના હોય, તો પછી આત્માના શરીર હોય નહીં. બધી વસ્તુને સિદ્ધ સાથે સરખાવી એટલે તરત જ જવાબ મળી જાય કે આ આત્માને હોય કે ન હોય. આત્માને માટે પરદ્રવ્ય કહ્યું ને એનું સ્વદ્રવ્ય કહ્યું એની વાત કરતા હોય, રાગ ને ભાવ ને આ બધી વાત કરતા હોય, ઘણા ગૂંચવાડા થાય, ઘણા એમ કે ના ના પણ સંસાર અવસ્થામાં તો આ હોય ને, આમ તો આવે ને તેમ તો હોય ને એમ બધી વાત કરતા હોય, ત્યારે સહેલો એનો રસ્તો શોધવાનો ચર્ચા કર્યા વગર કે આ સિદ્ધને હોય ન હોય તો પછી આત્માને ન હોય. કેમ કે આત્મા સિદ્ધ સમાન છે, આત્માના મૂળ સ્વરૂપમાં એ વસ્તુ હોય નહીં. જો આત્માના મૂળ સ્વરૂપમાં એ હોય તો એ સિદ્ધ થઈ શકે નહીં. સીધી વાત છે, આત્માના મૂળ સ્વરૂપમાં જો એ વાત હોય તો પછી એ સિદ્ધ થાય નહીં. સિદ્ધને નથી તો પછી આપણને પણ નથી. આ જ રીત છે, બીજી કોઈ રીતે શુદ્ધ આત્માના સ્વરૂપને આપણે જાણી શકીએ નહીં. શુદ્ધ આત્માના સ્વરૂપનો આપણે એક તાગ તો મેળવવો પડશે, એનું એક ચિત્ર તો મનમાં ખડું તો કરવું પડશે ને કે કઈ રીતે સિદ્ધ છે, સિદ્ધ ભગવાનનો આત્મા કઈ રીતે છે, એમાં શું છે ને શું નથી. એ દ્વારા આપણે આપણું સ્વરૂપ જાણવાનું છે. એટલે સિદ્ધને યાદ કરતા તરત ખબર પડે કે સિદ્ધ થયા એટલે કોઈ કર્મ રહ્યા નથી, કંઈ શરીર નથી રહ્યું, કોઈ ભાવ નથી રહ્યા, પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે એટલે કંઈ નથી. તો પછી મને પણ ન હોય. પછી આનંદની વાત કરી તો સિદ્ધને આનંદ હોય તો હા હોય, સુખ હોય તો હોય, અવ્યાબાદ હોય તો હા અવ્યાબાદ હોય, તો પછી એ બધું મને પણ હોય. તો પછી એ બધું મને પણ હોય, જો સિદ્ધને જતું મને પણ હોય તો પછી મને કેમ અનુભવાતું નથી. એટલે ધર્મની શરૂઆત થાય કે સિદ્ધને જો એ અવ્યાબાદ સુખને શાંતિનો આનંદનો અનુભવ શરીર વિના થાય અતિન્દ્રિયપણે તો પછી મને કેમ નથી થતો. એટલે પછી આપણી ભૂલ સમજાય કે આપણે પર્યાય બુદ્ધિ કરીને રહ્યા છીએ એટલે નથી થતું, આપણી દ્રષ્ટિ બહારમાં ફરે છે એટલે નથી થતું. બહુ સહેલું છે આ ધર્મમાં બધું, બહુ જ્ઞાની પુરુષે બધું ખૂબ જુદી જુદી રીતે એટલું બધું સહેલું કરીને સમજાવ્યું છે, પણ જરાક થોડીક પોતે મહેનત તો કરે એમાં, એક લક્ષ્યને જરાક એને ફેરવે ને તો બધું સમજાયું છે. અહીંયા ગુરુદેવ એ વાત સમજાય કે એ રાગ પૂર્વે મારો હતો, જે વડે આ મનુષ્ય પણ મળ્યું, એ રાગ એનો નહોતો, એનો હતો જ નહીં, એમ તો પછી કાયમ રહે અને મનુષ્ય પણ મળ્યા કરે. લોકો કહે છે ને કે પૂર્વે રાગ પુણ્ય હતો તો આ મનુષ્ય પણ મળ્યું અને ભગવાનની વાણી સાંભળવા મળી, એમ પૂર્વના રાગને પોતાના માન્યા એ ભૂતકાળ, એ પણ મારું નહીં, એ રાગ પોતાનો નથી એમ ગુરુદેવનું કહેવું છે. ભવિષ્ય મારું આ ભવિષ્યમાં થશે અને હું આનો ભવિષ્યમાં થઈશ. આ જે હું પુણ્ય બાંધું છું, જો હવે સાંભળવા જેવું અહીંયા આવે છે, આ જે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્ય પણ મળશે, જીનવાણી સાંભળવા મળશે, એ બધું મળશે. શું મળશે? બધું પર મળશે. પર મળવાની વાત કરીને, પોતાનું તો પોતાની પાસે છે અને પર મળશે એવી વાત કરી. ભવિષ્યમાં મને મનુષ્ય પણ મળશે, જે એનું નથી એ મળશે એમ કહ્યું ને. એટલે પર ભવિષ્યમાં મળશે એ માન્યતા મિથ્યા માન્યતા છે. પહેલા જે સમજાવ્યું ને આપણે સિદ્ધાંત તરીકે સમજ્યા ત્યાં સુધી બધાને બેસી ગયું, હવે બેસાડવાનું છે ખરું તો, કે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્ય પણ મળશે, જીનવાણી સાંભળવા મળશે, એ બધું મને મળશે. હવે ગુરુદેવ કહે છે, અરે પ્રભુ તું તો જ્ઞાયક ભાવ છો ને, તું તો જ્ઞાયક ભાવ છે ને, તને શું મળ્યું અને શું મળશે? તું પૂર્ણ તો છો, એ બીજી બધી વસ્તુ તારી ક્યાં છે? મનુષ્ય પણ એ પર્યાય તારી ક્યાં છે? આત્માને ક્યાં પર્યાય છે પ્રભુ? એ દેવની પર્યાય ને મનુષ્યની પર્યાય નારકીની પર્યાય એ તારી ક્યાં છે? એ તારી વસ્તુ તારી ચીજમાં નથી. આ મારું ભવિષ્યમાં થશે ને હું એનો થઈશ ઇત્યાદિ આવા જૂઠા વિકલ્પથી તું ભાઈ હવે બસતા બસતા, અને એવા વિકલ્પ જે છે એને લીધે થઈને તું અપ્રતિબુદ્ધ થાય છે, મૂંઢ થાય છે, અજ્ઞાની થાય છે, મિથ્યાદ્રષ્ટિ થાય છે એમ તું ઓળખાય છે. હવે પાછો વળ, ગુરુદેવ પણ એમ જ કહે છે કે એવા જૂઠા વિકલ્પથી એ અપ્રતિબુદ્ધ મૂંઢ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એમ ઓળખાય છે. કેટલું બધું સહેલાઈથી હવે થાય છે કે આપણે પુણ્ય કરીએ ને પછી આ મનુષ્ય પણ મળશે ને, એ મારું મનુષ્ય, હું મનુષ્ય થઈશ, હું છું, તું ક્યાં મનુષ્ય થવાનો છો? તું તું જ રહેવાનો છો. એ બધી ક્ષણિક પર્યાયો થાય છે તો થાય છે, અને તારે શું છે સંબંધભાઈ? તું તારા તરફ દ્રષ્ટિ કર, તારું સ્વરૂપ જુદું છે, સિદ્ધ સમાન તારું સ્વરૂપ છે. જો સિદ્ધમાં નથી તો એ તારામાં નથી એમ માનીને તું આગળ વધ, બાકી બધી વસ્તુ સહેલી થઈ જાય. ગુરુદેવ સમજાવે છે ત્યારે આપણને હવે બેસાડવાનો લાગે છે કે ના આ તો અઘરું પડ્યું, કે હું પુણ્ય કરું અને મને મનુષ્યપણું મળશે, એ તો આપણે બધા માનીએ છીએ, પકડીને બેઠા છીએ ને. હવે અહીંયા ગુરુદેવ આ વાત સમજાવે છે કે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્યપણું મને મળશે, મનુષ્યની પર્યાય મળશે. આ તો બધા માનીએ છીએ આપણે, તો એ સાચું ખોટું શું? ગુરુદેવ ખોટા પડે? ગુરુદેવે સમજાવ્યું છે એ સમજવાનું છે કે મનુષ્યપણું મળશે, પણ એ મનુષ્યપણું એ મનુષ્ય એ પર્યાય છે. જીવની મનુષ્ય રૂપે પર્યાય થઈ પછી એને અનુરૂપ શરીર મળે. એ ન તો શરીર એનું છે કે ન તો એ પર્યાય એની છે. એ મનુષ્યની પર્યાય, દેવની પર્યાય કે નારકીની પર્યાય, એક પણ પર્યાય એની નથી. આપણે પેલું અનન્ય ભાવ કર્યા ને, પાંચ ભાવ કર્યા, એમાં અનન્ય બીજો ભાવ લીધો, અબદ્ધ અસ્પષ્ટ, પછી અનન્ય. અનન્ય એટલે અન્ય, અન્ય નહીં. અન્ય અન્ય શું? તો અન્ય પન્ય પર્યાય નહીં. આ બધી જે પર્યાય ચાર ગતિમાં રખડવાની બધી પર્યાય હોય, એ પર્યાય નથી. એ આત્માની નથી. આત્મા એ પર્યાય રૂપે છે જ નહીં, એ તો શુદ્ધ જ છે. અને ખરેખર એમ જ છે કે અનાદિનો એ રહ્યો છે, તો કોઈ પણ જીવ છે એનો અનંતકાળ કેવો જવાનો છે? અનંતકાળ ભલે એનો જે ગયો એના કરતા પણ એનાથી અનંત અનંતકાળ કેવો જવાનો? એ પર્યાય વિનાનો જવાનો છે. સિદ્ધ દશા જ વધારે છે. આ જે વચ્ચેનો જે સમય મળ્યો છે, જે અનંતકાળ નિગોદમાં ગયો અને વચ્ચેનો જે સમય મળ્યો ત્રસનો, એ તો બહુ જ ઓછો છે. અને પછી જયારે એ સિદ્ધ થાય છે, તો પછી અનંત અનંત કાળ સુધી એ પર્યાય વિનાનો છે. એને કોઈ ચાર ગતિમાંની એક પણ ગતિ નથી, અને પંચમ ગતિ જ છે. પંચમ ગતિ જ છે. આપણે કોઈ પણ સિદ્ધ ભગવાનનો દાખલો લઈએ, મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ થઈ ગયા, તો એમને અનંતકાળ એ પણ પેલામાં રહ્યા, પછીથી નિગોદમાં રહ્યા, અને નિગોદમાંથી એ જીવ બહાર નીકળીને ત્રસપણું પામ્યો, અને ત્રસનો કાળ બહુ ઓછો ગયો, અને પછી એ સિદ્ધપણું પામ્યો. હવે સિદ્ધપણાનો કાળ કેટલો? એ તો અનંત 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 કેટલો છે, એનો પાર ના આવે એટલો કાળ એ છે. સાચું સ્વરૂપ એ જ છે કે એને એને નથી પર્યાય. એને ચાર ગતિ આપણે જે કહીએ એવી, એ દેવની મનુષ્યની કે નારકીની એવી પર્યાય એને છે જ નહીં. એટલે આ ગુરુદેવ એમ કહ્યું, ભાઈ મનુષ્યપણું મળશે એ વાત ખોટી, તારું નથી. એ પર વસ્તુ છે, એ ક્ષણિક વસ્તુ છે. એટલે ભવિષ્યમાં મનુષ્યપણું મળશે એમ નહીં, એ તારું છે જ નહીં. એને તું માનતો હોય તો પણ તું મિથ્યાદ્રષ્ટિ છો. મારું કરીને માનતો હોય તો મિથ્યાદ્રષ્ટિ છો. પણ એમ માનવા બરાબર કે આવાને કારણે આ પર્યાય થશે, પણ એ મારી પર્યાય નહીં માને તો બરાબર છે. મારી પર્યાય માનવું એમાં એમાં મિથ્યાત્વ છે, પણ એ પર્યાય થાય એમ માનવામાં મિથ્યાત્વ નથી. એમ માનવામાં કઈ જુઠ્ઠું નથી કે બરાબર છે. એ પર્યાય થાય, સંસાર પર્યાયમાં આ બધી થાય પણ એ છે. તો અહીંયા ગુરુદેવે આ વાત જે કરી છે એના ઉપર આપણે વધારે વિચાર કરવાનો, એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. બરાબર છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે સહેજ આનો વધારે વિચાર કરી અને પછી આગળ સ્વાધ્યાય કરીશું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત.